એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે ખરેખર જરા હટકે છે. પુસ્તકનું નામ છે ધી એજ્યુકેશન ઓફ હેનરી એડમ્સ, અને આ કોઈ એમ કે સીધી સાદી આત્મકથા નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. આ તો આત્મકથા, સંસ્મરણ અને ઊંડા દાર્શનિક ઇતિહાસનું એક ગજબ મિશ્રણ છે કહી શકાય. અને રસપ્રદ વાત તો એ છે કે હેનરી એડમ્સે પોતે આ પુસ્તક 1907માં ફક્ત મિત્રો માટે ખાનગી રીતે છપાવ્યું હતું.
ઓ, ફક્ત મિત્રો માટે?
હા, અને એમના મૃત્યુ પછી જ છેક 1918માં તે જાહેર જનતા માટે પ્રકાશિત થયું, અને થતાની સાથે જ 1919માં પુલિત્ઝર પુરસ્કાર પણ જીતી ગયો.
વાહ, અને લેખક પોતે હેનરી એડમ્સ, એમનું નામ તો અમેરિકન ઇતિહાસમાં બહુ મોટું ગણાય. ઇતિહાસકાર, પત્રકાર, શિક્ષણશાસ્ત્રી, પણ એમની અસલી ઓળખ તો કદાચ એમના કુળનામ સાથે જોડાયેલી છે, નહીં?
બરાબર. અમેરિકાના બે પ્રમુખો, જ્હોન એડમ્સના પ્રપૌત્રો અને જ્હોન ક્વિન્સી એડમ્સના પૌત્ર, પ્રતિષ્ઠિત પરિવાર જાકે બોલે.
અને અહીં જ વાત રસપ્રદ બને છે. આ પુસ્તકનું મુખ્ય આકર્ષણ કદાચ આ જ વિરોધાભાસ છે.
ચોક્કસ. વિચારો, જે વ્યક્તિ આવા ઝળહળતા રાજકીય વારસા સાથે જન્મે, જેના માટે સત્તા, સફળતા, બધું જાણે હાથ વગું હોવું જોઈએ, એ વ્યક્તિ પોતાનું આખું જીવન એક ભવ્ય નિષ્ફળતા તરીકે જુએ છે.
એટલે આ પુસ્તક સિદ્ધિઓની ઉજવણી નથી કરતું, પણ જીવનની કથિત નિષ્ફળતા, અધૂરપણું એક ઊંડું, કટાક્ષથી ભરેલું અને સાચું કહું તો પ્રામાણિક વિશ્લેષણ છે. અને પાછું ત્રીજા પુરુષમાં લખાયું છે, જાણે પોતાનાથી જ અલગ થઈને પોતાનું અવલોકન કરતા હોય.
હા, એ જ એની ખાસિયત છે. એડમ્સ આજીવન એક એવા શિક્ષણની, એક એવી સમજની શોધમાં રહ્યા જે એમને એમના સમયની અસ્તવ્યસ્ત દુનિયાને સમજવામાં મદદ કરે. એમનો જન્મ અને ઉછેર તો 18મી સદીના તર્ક અને વ્યવસ્થાના વાતાવરણમાં થયો, પણ જીવવાનું આવ્યું 20મી સદીની શરૂઆતની ધમાલમાં, જ્યાં નવી યાંત્રિક શક્તિઓ બધું બદલી રહી હતી.
ડાયનેમો યુગ જેને એ કહે છે.
હા, ડાયનેમો યુગ. આ બે યુગ વચ્ચેનો સંઘર્ષ અને એને સમજવાની એમની મથામણ, એ જ છે ધી એજ્યુકેશન ઓફ હેનરી એડમ્સ.
તો ચાલો આ જટિલ પણ રસપ્રદ વ્યક્તિની જીવનયાત્રા અને એમના શિક્ષણની કથામાં આપણે ઊંડા ઉતરીએ. એમની શરૂઆત ક્યાંથી થઈ, એમનો જન્મ અને બાળપણ?
હેનરી એડમ્સનો જન્મ 1838માં બોસ્ટનમાં થયો. એ સમય જેવો હતો કે ભૂતકાળ, ખાસ કરીને એમના પરિવારનો જે ઇતિહાસ હતો, એનો પડછાયો બહુ ઘેરો હતો. રાષ્ટ્રપતિ દાદા અને પરદાદા, એમના વારસાનું એક અદ્રશ્ય દબાણ સતત રહેતું.
અને બાળપણ ક્યાં વીત્યું?
બોસ્ટન અને ક્વિન્સી, મેસેચ્યુસેટ્સમાં. અને આ જગ્યાઓ પણ મતલબ બે સદીઓ વચ્ચેના તણાવ જેવી હતી.
એ કઈ રીતે, જરા સમજાવશો?
જુઓ, એક તરફ હતા એમના દાદા જ્હોન ક્વિન્સી એડમ્સ, જે 18મી સદીના જ્ઞાનોદય યુગના મૂલ્યો, તર્ક, વ્યવસ્થા, નૈતિકતામાં માનતા હતા. અને બીજી તરફ હતું 19મી સદીનું ઝડપથી બદલાતું ઔદ્યોગિક બોસ્ટન, જેની ધમાલ અને વ્યાપારીકરણને એડમ્સ પરિવાર થોડી શંકા અને નાપસંદગીથી જોતો હતો. અને હેનરીને તો બાળપણથી જ એવું લાગતું કે પોતે જાણે કોઈ મેનેકિન, એક પૂતળું છે જેને બહારની દુનિયા, બહારની શક્તિઓ દોરી રહી છે, પોતાની કોઈ મરજી જ નથી.
બાપરે, બાળપણથી જ આવી અસ્તિત્વની મૂંઝવણ. અને એમના ભણતરનું શું, એમનું શિક્ષણ?
એ પણ એક મજાનો કિસ્સો છે. શરૂઆતમાં તો એમણે શાળાએ જવાની જ ના પાડી દીધી.
એમ?
હા, ત્યારે એમના દાદા પૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન ક્વિન્સી એડમ્સ કશું બોલ્યા નહીં, બસ એમનો હાથ પકડીને ચૂપચાપ શાળાએ મૂકી આવ્યા. એડમ્સ માટે આ પહેલો અનુભવ હતો પરંપરા અને સત્તા સામે ઝૂકી જવાનો. એમને પછી હંમેશા લાગતું રહ્યું કે એમનો ઉછેર, એમનું શિક્ષણ બધું 18મી સદી માટે હતું, પણ એ દુનિયા તો હવે હતી જ નહીં.
અને આ જ લાગણી એમના કોલેજ શિક્ષણમાં પણ દેખાઈ. હાર્વર્ડ ગયા છે ને?
હા, 1854થી 1858 સુધી હાર્વર્ડમાં ભણ્યા. પણ પોતાના પુસ્તકમાં તો એ સ્પષ્ટ લખે છે કે હાર્વર્ડે એમને સાચું જ્ઞાન, શિસ્ત કે જીવનનો કોઈ હેતુ કશું જ ના આપ્યું. વધુ એક નિષ્ફળતા.
એટલે ત્યાંથી પણ અસંતોષ જ મળ્યો?
બિલકુલ. પછી નીકળ્યા યુરોપના ગ્રેન્ડ ટૂર પર. જાણે નવી દુનિયામાં જે ન મળ્યું તે જૂની દુનિયામાં શોધવા. જર્મનીમાં કાયદાનો અભ્યાસ કર્યો, રોમ ગયા, પેરિસ ગયા.
પણ કંઈક હાથ લાગ્યો? કોઈ જવાબ મળ્યો?
ના, જવાબો તો નહીં, પણ પ્રશ્નો વધુ ઊંડા બન્યા. યુરોપની સંસ્કૃતિ ગમી, ઇતિહાસ ગમ્યો, પણ સાથે સાથે પોતાનું અમેરિકન હોવાપણું અને યુરોપ વચ્ચેનું અંતર પણ સ્પષ્ટ દેખાયો. ત્યાં પણ એમને બહારના વ્યક્તિ જેવું જ લાગ્યું.
તો પછી એમના જીવનમાં કોઈ મોટો વળાંક, કોઈ બ્રેક થ્રુ ક્યારે આવ્યો?
એ આવ્યો 1861માં. એમના પિતા ચાર્લ્સ ફ્રાન્સિસ એડમ્સ લિંકન દ્વારા બ્રિટનમાં અમેરિકાના મંત્રી એટલે કે એમ્બેસેડર તરીકે નિમાયા, અને હેનરી એમના પિતાના ખાનગી સચિવ તરીકે લંડન ગયા. આ 7 વર્ષ 1861 થી 1868 એમના માટે ખરા શિક્ષણની શરૂઆત હતી એમ કહી શકાય.
ઓહ, લંડનમાં એવું તે શું બન્યું? એ તો અમેરિકન ગૃહયુદ્ધનો સમય હતો.
બરાબર, એ જ. એ સીધા આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીના ગરમાગરમ માહોલમાં આવી ગયા. એમણે સત્તાની રમત જોઈ, એની જટિલતા, એનું વાસ્તવિક, ક્યારેક ક્રૂર સ્વરૂપ જોયું. પુસ્તકોમાં વાંચેલા આદર્શો અને રાજકારણની હકીકત વચ્ચેનો મોટો તફાવત એમને ત્યાં સમજાયો, ખાસ કરીને ટ્રેન્ટ અફેર જેવી ઘટનાઓ બની ત્યારે.
ટ્રેન્ટ અફેર એ શું હતું, ટૂંકમાં કહેશો?
હા, ગૃહયુદ્ધ ચાલતું હતું ત્યારે એક બ્રિટિશ જહાજ ટ્રેન્ટ પરથી અમેરિકાના યુદ્ધ જહાજે કોન્ફેડરેસીના 2 રાજદ્વારીઓને પકડી લીધા. આનાથી બ્રિટન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની અણી પર આવી ગયા હતા. એડમ્સે આ બધું નજીકથી જોયું અને સમજ્યા કે ઇતિહાસ કોઈ સીધી લીટીમાં તર્કથી નથી ચાલતો. એ તો શક્તિઓ, સ્વાર્થ અને ઘણીવાર અતાર્કિક માનવીય આવેગોનો એક અસ્તવ્યસ્ત ખેલ છે.
એટલે લંડનનો અનુભવ એક રીતે મોહભંગ કરનારો હતો, પુસ્તકી જ્ઞાન તૂટી ગયું.
હા, પણ એ જરૂરી મોહભંગ હતો, એમના શિક્ષણનો પહેલો વાસ્તવિક પાઠ. 1868માં અમેરિકા પાછા ફર્યા પછી એમણે રાજકીય પત્રકારત્વ શરૂ કર્યું. વોશિંગ્ટન ડીસીમાં એ સમયે રાષ્ટ્રપતિ યુલિસિસ એસ ગ્રાન્ટનું શાસન હતું અને ભ્રષ્ટાચાર બહુ ચાલતો હતો. એને ખુલ્લો પાડવાનો એમણે પ્રયાસ કર્યો.
એ સમયને ગિલ્ડેડ એજ કહે છે ને? ઉપરથી સોનેરી પણ અંદરથી.
હા, બરાબર. ઉપરથી ચમકતો યુગ, પણ અંદર ભ્રષ્ટાચાર, અસમાનતા, સામાજિક મુશ્કેલીઓ. એડમ્સને આ બધું એમના પૂર્વજોના પ્રજાસત્તાક આદર્શો સાથેનો વિશ્વાસઘાત લાગતું હતું. પણ એમના સુધારાના પ્રયાસો એ પણ નિષ્ફળ ગયા. એને પણ એમણે પોતાના શિક્ષણની નિષ્ફળ કડી જ ગણાવી.
અને પછી ફરી એક અનએક્સપેક્ટેડ વળાંક આવ્યો. હાર્વર્ડમાં પ્રોફેસર, એમને તો શિક્ષણ જગત પસંદ નહોતું.
જરાય નહીં. 1870માં ખરેખર તો અનિચ્છાએ જ એમણે હાર્વર્ડમાં મધ્યયોગીન ઇતિહાસના પ્રોફેસરનું પદ સ્વીકાર્યું. પણ નવાઈની વાત જુઓ, ત્યાં એમણે ઇતિહાસ ભણાવવાની પદ્ધતિમાં ક્રાંતિ લાવી દીધી.
ઓહ, એમ શું કર્યું એમણે?
જર્મન સેમિનાર પદ્ધતિ દાખલ કરી, મૂળ સ્ત્રોતો પર, પ્રાઇમરી સોર્સ પર ભાર મૂક્યો. બહારથી જોઈએ તો એ ખૂબ સફળ પ્રોફેસર ગણાતા હતા,
પણ અંદરથી પાછો પેલો નિષ્ફળતાનો ભાવ.
એજ એમને લાગતું કે હું એક મૃત ભૂતકાળ ભણાવી રહી છું, એનાથી વર્તમાનની સમસ્યાઓ સમજવામાં શી મદદ મળે. 1872માં એમણે મેરિયન ક્લોવર હૂપર સાથે લગ્ન કર્યા. ક્લોવર બહુ બુદ્ધિશાળી અને સંવેદનશીલ સ્ત્રી હતા, પણ 7 વર્ષ ભણાવ્યા પછી 1877માં એમણે આખરે એકેડેમિયા છોડી જ દીધું. ફરી વોશિંગ્ટન આવી ગયા, હવે પૂરું ધ્યાન લેખન પર.
અને અહીં એમણે પેલો એમનો મોટો ઐતિહાસિક ગ્રંથ લખ્યો.
હા, 9 ભાગોમાં હિસ્ટ્રી ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ડ્યુરિંગ ધ એડમિનિસ્ટ્રેશન્સ ઓફ થોમસ જેફરસન એન્ડ જેમ્સ મેડિસન. આજે પણ અમેરિકન ઇતિહાસ લેખનમાં એ સીમાચિહ્નરૂપ ગ્રંથ ગણાય છે. ખૂબ જ મહેનત અને સંશોધન કરેલું.
છતાં પણ એડમ્સ માટે કદાચ આ પણ અંતિમ સંતોષ નહોતો એમના શિક્ષણના સંદર્ભમાં.
ના, કારણ કે આ પણ ભૂતકાળની જ વાત હતી. એ જે શોધી રહ્યા હતા, વર્તમાન અને ભવિષ્યને સમજવાની ચાવી, તે હજુ મળી નહોતી. અને હવે જુઓ, એમના પુસ્તક ધ એજ્યુકેશનમાં એક મોટો કૂદકો આવે છે. વચ્ચેના લગભગ 20 વર્ષ 1881 થી 1892 વિશે કશું લખ્યું નથી.
અને આ જ ગાળો છે જ્યારે એમના જીવનની સૌથી મોટી દુર્ઘટના બની, 1885માં એમની પત્ની ક્લોવરની આત્મહત્યા. અને પુસ્તકમાં એનો ઉલ્લેખ સુદ્ધા નથી. આ મૌન ઘણું કહી જાય છે.
ખરેખર અત્યંત સૂચક મૌન છે. એ એક એવો આઘાત હતો જેણે એડમ્સની દુનિયાને અંદરથી હચમચાવી નાખી. પુસ્તકના પછીના ભાગોમાં આપણને એક જુદો માણસ દેખાય છે, વધુ ઘવાયેલો, વધુ અલિપ્ત, અને જાણે અસ્તિત્વની આ અરાજકતાને સમજવા માટે કોઈક નવા બૌદ્ધિક માળખાની સખત શોધમાં હોય એવો. આ ઘટના પછી જ એમણે કલાકાર મિત્ર જ્હોન લાફાર્ટ સાથે જાપાન અને દક્ષિણ સમુદ્રના લાંબા પ્રવાસો ખેડ્યા.
અને આ નવી શોધ એમને ક્યાં લઈ ગઈ? શું મળ્યું આ પ્રવાસોને ચિંતનમાંથી?
બે વિરોધાભાસી ધ્રુવો તરફ. એક તરફ હતા ફ્રાન્સના 13મી સદીના મહાન કેથેડ્રલ્સ, ખાસ કરીને શાર્ત્ર. ત્યાં વર્જિન મેરીના પ્રતીકમાં એમણે એકતા, શ્રદ્ધા અને આધ્યાત્મિક શક્તિનો અનુભવ થયો. અને બીજો ધ્રુવ હતો 20મી સદીની શરૂઆતના જે મોટા વિશ્વ પ્રદર્શનો થતા હતા એના મશીન હોલ.
હા, પેલો પ્રસિદ્ધ કિસ્સો પેરિસમાં 1900ના પ્રદર્શનમાં ડાયનેમો સાથેનો અન્ય સાક્ષાત્કાર.
બરાબર, એ એમના માટે નિર્ણાયક ક્ષણ હતી. એમણે મશીન હોલમાં પેલા 40 ફૂટ ઊંચા, શાંત પણ અપાર શક્તિથી ધબકતા ડાયનેમોને જોયો અને એમને થયું કે આ જ નવી સદીનો દેવ છે, અકલ્પનીય, અવ્યક્તિગત, યાંત્રિક શક્તિનું મૂર્તિમંત સ્વરૂપ. એમણે આ ડાયનેમોની શક્તિની તુલના પેલી વર્જિન મેરીની એકીકૃત આધ્યાત્મિક શક્તિ સાથે કરી.
અને આમાંથી જ એમનો પેલો ઇતિહાસનો સિદ્ધાંત જન્મ્યો, વર્જિન વિરુદ્ધ ડાયનેમો.
હા, એમણે તારવ્યું કે ઇતિહાસ એકતા, જેનું પ્રતીક વર્જિનથી, અનેકવિધતા, જેનું પ્રતીક ડાયનેમો તરફ જઈ રહ્યો છે. માનવ સમાજ શ્રદ્ધા અને સમુદાય આધારિત વ્યવસ્થામાંથી વિખરાયેલી શક્તિશાળી પણ અસ્તવ્યસ્ત યાંત્રિક શક્તિઓ તરફ ધકેલાઈ રહ્યો છે. આ વિચારને વ્યવસ્થિત રૂપ આપવા એમણે ડાયનેમિક થિયોરી ઓફ હિસ્ટ્રી અને લો ઓફ એક્સેલરેશન જેવા સિદ્ધાંતો ઘડવાનો પ્રયાસ કર્યો.
એટલે કે ઇતિહાસને વિજ્ઞાનના ભૌતિકશાસ્ત્રના નિયમોથી સમજવાનો પ્રયાસ. બહુ રસપ્રદ. પણ શું અંતે એમને લાગ્યું કે સફળ થયા? એમને એમનું શિક્ષણ મળ્યું?
ના, 1905માં જ્યારે એમણે ધ એજ્યુકેશન પૂરું કર્યું ત્યારે પણ એમની લાગણી તો એ જ હતી કે હું હજુ અશિક્ષિત છું. 20મી સદીની આ નવી દુનિયાને સમજવા માટે મારું 18મી સદીનું મન અને શિક્ષણ નકામા સાબિત થયા છે.
તો પછી એમનો વારસો શું ગણવો? એક તરફ આટલો મોટો ઇતિહાસ ગ્રંથ, બીજી તરફ આ નિષ્ફળ શિક્ષણની ગાથા. જટિલ છે.
ખરેખર જટિલ છે. ઇતિહાસકાર તરીકે તો એમનો 9 ભાગનો ગ્રંથ આજે પણ પ્રમાણભૂત ગણાય છે. એ એમનો એક વારસો, પણ એમનું સૌથી મોટું અને સ્થાયી પ્રદાન કદાચ ધ એજ્યુકેશન ઓફ હેનરી એડમ્સ અને એનું સાથી પુસ્તક મોન્ટ સેન્ટ મિશેલ એન્ડ શાર્ત્ર છે. આ પુસ્તકોએ એમને અમેરિકાના સૌથી ગહન, સૌથી પ્રભાવશાળી સાંસ્કૃતિક વિવેચકો અને ચિંતકોમાં સ્થાન અપાવ્યું છે.
અને પેલું વર્જિન અને ડાયનેમોનું રૂપક, એ તો આજે પણ કેટલું વપરાય છે.
હા, એ તો આધુનિક સંસ્કૃતિના વિશ્લેષણ માટે એક શક્તિશાળી રૂપક બની ગયું છે. એમની આધુનિક યુગની અલિપ્તતા, એલિયનેશન, પ્રગતિના વિચાર પરનો એમનો સવાલ, ટેકનોલોજીની અણધારી શક્તિઓ વિશેની એમની ચિંતા, આ બધું આજે પણ કદાચ પહેલાં કરતાં પણ વધુ પ્રસ્તુત લાગે છે. એક રીતે એ આધુનિક બૌદ્ધિકનું પ્રતીક બની ગયા. તેજસ્વી, કટાક્ષી, સતત શંકામાં રહેનાર અને સત્તાના કેન્દ્રોથી દૂર રહેનાર.
આ બધી વાત સાંભળીને એવું લાગે છે કે એમના વિચારોના મૂળમાં ક્યાંક ઊંડો નિરાશાવાદ હતો. શું એમ કહી શકાય?
નિરાશાવાદ કદાચ થોડો સરળ શબ્દ લાગે, પણ હા, એમનામાં પેલો 19મી સદીનો અમેરિકન આશાવાદ, પ્રગતિ થશે જ, અમેરિકા મહાન બનશે જ, મેનિફેસ્ટ ડેસ્ટિની, એના પ્રત્યે ઊંડો અવિશ્વાસ હતો. એ ઇતિહાસને એક સીધી લીટીમાં ઉપર જતી પ્રગતિ તરીકે નહોતા જોતા, એને બદલે એને એક પ્રકારની અધોગતિ તરીકે જોતા હતા.
અધોગતિ કઈ રીતે, જરા સમજાવશો?
એકતાથી અનેકવિધતા તરફ, વ્યવસ્થાથી અરાજકતા તરફ. જુઓ, એ થર્મોડાયનેમિક્સના બીજા નિયમ એટલે કે એન્ટ્રોપીના સિદ્ધાંતથી ઘણા પ્રભાવિત હતા.
એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા વધતી જાય એ નિયમ.
હા, કે કોઈપણ બંધ સિસ્ટમમાં સમય જતાં અવ્યવસ્થા, ડિસઓર્ડર વધતી જાય છે. એમને લાગ્યું કે માનવ સમાજ અને ઇતિહાસ પર પણ આ જ નિયમ લાગુ પડે છે. શક્તિઓ વધુને વધુ વિખેરાઈ રહી છે અને કદાચ નિયંત્રણ બહાર જઈ રહી છે.
અને આ જ વિચાર એમના ડાયનેમિક થિયોરી અને લો ઓફ એક્સેલરેશનનો પાયો બન્યો એમને.
બરાબર. ડાયનેમિક થિયોરી કહે છે કે ઇતિહાસને વ્યક્તિઓ કે ઘટનાઓથી નહીં પણ સમાજમાં કામ કરતી શક્તિઓ, ફોર્સીસ, જેમ કે ધર્મની શક્તિ, વર્જિન, કે ટેકનોલોજીની શક્તિ, ડાયનેમોના અભ્યાસથી સમજવો જોઈએ. અને લો ઓફ એક્સેલરેશન કહે છે કે આ શક્તિઓ અને એનાથી આવતું પરિવર્તન એ સ્થિર ગતિએ નથી વધતું પણ ઘાતાંકીય, એક્સપોનેન્શિયલ રીતે, એટલે કે ખૂબ ઝડપથી વધી રહ્યું છે. દરેક નવી શોધ વધુ ઊર્જા મુક્ત કરે છે, પરિવર્તનની ગતિ વધારે છે અને આખરે એ ગતિ માનવ નિયંત્રણની બહાર પણ જઈ શકે છે.
આ વિચારો આજે પણ, બાપરે, કેટલા પ્રસ્તુત લાગે છે. પણ આ બધા પાછળ એમની અંગત પ્રેરણા શું હતી? શા માટે આટલું બધું અરાજકતા અને નિષ્ફળતા પર ધ્યાન આપતા હતા?
મને લાગે છે કે બે મુખ્ય કારણો હતા. પહેલું, એકતાની તીવ્ર શોધ. એક એવો સિદ્ધાંત, એક એવું માળખું જે એમના પોતાના જીવનના અને એમના સમયના વેર વિખેર લાગતા અનુભવોને, તથ્યોને એક સૂત્રમાં બાંધી શકે, કોઈક અર્થ આપી શકે. એમની બૌદ્ધિક ભૂખ બહુ તીવ્ર હતી.
અને બીજું કારણ, કદાચ પેલો પરિવારનો વારસો
જબરદસ્ત હતો. એમને સતત લાગતું કે એમના પૂર્વજોએ ઇતિહાસ બનાવ્યો હતો, જ્યારે પોતે ફક્ત ઇતિહાસ લખી રહ્યા છે અથવા તો રાજકારણમાં નિષ્ફળ જઈ રહ્યા છે. એમની સિદ્ધિઓની સામે પોતાની કથિત બૌદ્ધિક અને રાજકીય નબળાઈ એમને સતત ખૂંચતી હતી. આ પણ એમની નિષ્ફળતાની લાગણી પાછળનું એક મોટું કારણ હોઈ શકે.
પણ અહીં એક સવાલ થાય, શું એ ખરેખર નિષ્ફળ હતા? આટલો મોટો ઇતિહાસ ગ્રંથ લખ્યો, પુલિત્ઝર વિજેતા પુસ્તક લખ્યું, આ નિષ્ફળતાની લાગણી થોડી વધુ પડતી આત્મલક્ષી ન ગણાય?
સારો સવાલ છે. જો આપણે બહારના માપદંડોથી જોઈએ, દુનિયાની નજરે, તો એ ચોક્કસ સફળ હતા. પણ એડમ્સ પોતાના માપદંડોથી જીવતા હતા. એમને જે શિક્ષણ જોઈતું હતું, એવી સમજ જે વર્તમાનની ગતિ અને ભવિષ્યની દિશાને પકડી શકે, તે એમને ન મળી એવું એ પોતે માનતા હતા. એટલે એમના માટે એ નિષ્ફળતા હતી, ભલે દુનિયા એમને સફળ ગણે.
અને જીવનની જે મુશ્કેલીઓ આવી, ખાસ કરીને પત્નીની આત્મહત્યા જેવો મોટો આઘાત, એનો સામનો એમણે કેવી રીતે કર્યો? પુસ્તકમાં તો એનો ઉલ્લેખ જ નથી કર્યો.
એમની રીત હતી લાગણીઓને સીધી રીતે વ્યક્ત ન કરવી, એને બદલે એનું બૌદ્ધિકીકરણ કરવું, અનેક પ્રકારની વ્યંગાત્મક અલિપ્તતા કેળવવી, પોતાના જીવન વિશે ત્રીજા પુરુષમાં લખવું એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જાણે પોતાનાથી દૂર ઊભા રહીને પોતાના પર જ કોઈ વૈજ્ઞાનિક પ્રયોગ કરી રહ્યા હોય. અને ક્લોવરની આત્મહત્યાનો ઉલ્લેખ ટાળીને એમને જાણે એ અસહ્ય પીડાથી એક રક્ષણાત્મક અંતર બનાવવાનો પ્રયાસ કર્યો. એમના પછીના જે પ્રવાસો થયા, ઇતિહાસના મોટા સિદ્ધાંતો ઘડવાનો જે પ્રયાસ કર્યો, એ કદાચ એ ઊંડા અંગત ઘાની આસપાસ એક બૌદ્ધિક કિલ્લો બાંધવાનો પ્રયાસ હતો.
આ ખરેખર ખૂબ જટિલ અને થોડું દર્દનાક પણ લાગે છે. ચાલો હવે ફરી એકવાર એમના જીવનના એ ત્રણ મુખ્ય વળાંકો પર ધ્યાન આપીએ જેણે એમના શિક્ષણને ખરી દિશા આપી. પહેલો તમે કહ્યો લંડનનો કાર્યકાળ.
હા, 1861 થી 1868 એ 7 વર્ષ એમના માટે જાણે વાસ્તવિક દુનિયાની યુનિવર્સિટી હતી. આંતરરાષ્ટ્રીય રાજકારણની આટીઘૂટી, સત્તાની રમત, સિદ્ધાંતો અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર, આ બધું એમણે જાતે અનુભવ્યું. ટ્રેન્ટ અફેર જેવી ઘટનાઓ એમને શીખવ્યું કે ઇતિહાસ પુસ્તકોમાં લખાય છે એવો સીધો, તાર્કિક કે નૈતિક નથી હોતો. એ ઘણીવાર અતાર્કિક, સ્વાર્થી અને અણધાર્યા બનાવોથી બને છે. એમનો આદર્શવાદ અહીં ભાંગી પડ્યો.
બીજો વળાંક, જે પુસ્તકમાં નથી પણ છતાં સૌથી મહત્વનો છે, ક્લોવરની આત્મહત્યા, 1885.
બિલકુલ, એ એમના જીવનનો અદૃશ્ય ભૂકંપ હતો. આ ઘટના પહેલાં એમની શિક્ષણની શોધ મુખ્યત્વે બૌદ્ધિક અને કદાચ વ્યવસાયિક હતી. આ ઘટના પછી એ સીધી અસ્તિત્વલક્ષી બની ગઈ. એમના અંગત જીવનની સુખ અને વ્યવસ્થાની દુનિયા ભાંગી પડી. કદાચ એમને પહેલીવાર લાગ્યું હશે કે પ્રેમ અને બુદ્ધિ પણ જીવનની આ અંધાધૂંધ, અસ્તવ્યસ્ત શક્તિઓ સામે લાચાર છે.
અને આ જ અનુભવે એમને વ્યક્તિગત પીડામાંથી ઉપર ઉઠીને સાર્વત્રિક અરાજકતાના સિદ્ધાંતો તરફ વિચારવા પ્રેર્યા.
ઘણું કરીને એવું જ લાગે છે જાણે પોતાના અંગત દુઃખને સમજવા માટે આખા બ્રહ્માંડના કાર્યકારણનો નિયમ શોધવા નીકળ્યા હોય. ક્લોવરની કબર પર એમના મિત્ર શિલ્પકાર ઓગસ્ટ સેન્ટ ગોડેન્સે જે પેલી રહસ્યમયી, ઘૂંઘટ ઓઢેળી સ્ત્રીની પ્રતિમા બનાવી છે, જે ગ્રીફ, તરીકે ઓળખાય છે તે જાણે આ અકથ્ય વેદના અને એડમ્સના મૌનનું જ પ્રતીક છે.
અને ત્રીજો નિર્ણાયક વળાંક પેરિસ 1900 વિશ્વ પ્રદર્શન અને ડાયનેમોનો સાક્ષાત્કાર.
હા, આ એમના બૌદ્ધિક જીવનની પરાકાષ્ઠા કહી શકાય. મશીન હોલમાં પેલા વિરાટ ડાયનેમોને જોઈને એમને ભવિષ્યની શક્તિના દર્શન થયા. વિશાળ, મૌન, અમાનવીય અને જેની દિશા કશી ખબર ન પડે તેવી એમણે આ નવી યાંત્રિક શક્તિને પેલી 13મી સદીની વર્જિન મેરીની આધ્યાત્મિક અને એકીકૃત શક્તિની સામે મૂકી અને એ ક્ષણે એમને ઇતિહાસની દિશા સ્પષ્ટ દેખાઈ ગઈ. એકતાથી અનેકવિધતા તરફ, શ્રદ્ધાથી શક્તિ તરફ. આ અનુભવે જ એમના ડાયનામિક થિયરીને નક્કર આકાર આપ્યો.
હેનરી એડમ્સની આખી વાત સાંભળીને મને એવું લાગે છે કે એમની જે મૂંઝવણો હતી એ આજે પણ આપણને ઘણી રીતે સ્પર્શે છે. પેલી પોતાના સમય સાથે તાલ નથી મળી રહ્યો એવી લાગણી. આજે ટેકનોલોજી, સમાજ જે રીતે બદલાઈ રહ્યા છે એ જોઈને ઘણાને એવું જ નથી લાગતું?
બિલકુલ સાચી વાત. એડમ્સ 19મી સદીના અંતમાં જે અનુભવી રહ્યા હતા કે પરિવર્તનની ગતિ એટલી બધી વધી ગઈ છે કે જૂનું જ્ઞાન, પરંપરાગત શિક્ષણ જાણે અપૂરતું લાગે છે, એ જ લાગણી આજે આપણે સૌ 21મી સદીમાં કદાચ વધુ તીવ્રતાથી અનુભવી રહ્યા છીએ. આ સતત બદલાતી દુનિયા સાથે અનુકૂલન સાધવાનો પડકાર તો આજે ઘણો મોટો છે.
અને પેલી જટિલ, અસ્તવ્યસ્ત લાગતી દુનિયામાં ક્યાંક અર્થ શોધવાની, ક્યાંક વ્યવસ્થા શોધવાની મથામણ એ પણ ક્યાં ઓછી થઈ છે?
જરાય નહીં. એડમ્સનું જીવન એ પણ બતાવે છે કે વ્યક્તિગત દુર્ઘટનાઓ, અંગત આઘાત એ કેવી રીતે માણસની બૌદ્ધિક અને આંતરિક ખોજને એક નવો જ આકાર આપી શકે છે. ક્લોવરના મૃત્યુ પછી એડમ્સ જે દિશામાં વળ્યા એ કદાચ એ ઘટના વગર શક્ય ન બન્યું હોત.
અને પેલો અપેક્ષાઓનો બોજ, કુટુંબનો, સમાજનો, એની અસર પણ આપણે સૌ ઓછા વધતા અંશે અનુભવીએ છીએ. એડમ્સના કિસ્સામાં તો એ બોજ અમચો મોટો હતો.
અને સૌથી મોટી વક્રોક્તિ તો એ છે કે જે જીવનને, જે શિક્ષણને એમણે પોતે નિષ્ફળ ગણાવ્યું એ જ નિષ્ફળતાના ઊંડા, પ્રામાણિક અને અત્યંત કલાત્મક વિશ્લેષણને કારણે ધી એજ્યુકેશન ઓફ હેનરી એડમ્સ એક ક્લાસિક, એક અમર કૃતિ બની ગઈ. એમની કથિત નિષ્ફળતા જ એમની સૌથી મોટી સફળતા સાબિત થઈ.
ખરેખર. અને આજે જ્યારે આપણે એઆઈ, ક્લાઇમેટ ચેન્જ, સોશિયલ મીડિયા જેવી આપણી પોતાની ડાયનેમો શક્તિઓનો સામનો કરી રહ્યા છીએ ત્યારે એડમ્સના સવાલો પાછા એટલા જ મહત્ત્વના બની જાય છે કે આ નવી શક્તિઓને સમજવા અને તેની સાથે જીવવા માટે કેવા શિક્ષણની જરૂર છે.
બરાબર. એમનો સંઘર્ષ આજે પણ આપણો સંઘર્ષ છે.
તો આટલી સરસ અને ઊંડી ચર્ચા પછી જો આપણે 3 મુખ્ય તારણો કાઢવા હોય જે શ્રોતાઓ પોતાની સાથે લઈ જઈ શકે તો તે કયા હોઈ શકે? ચાલો એક ભાવનાત્મક અંતરદૃષ્ટિથી શરૂ કરીએ.
ભાવનાત્મક રીતે મને લાગે છે કે સૌથી મહત્વની વાત એ અકથિત દુઃખની શક્તિ છે. ક્લોવરની આત્મહત્યાનો સીધો ઉલ્લેખ ન હોવા છતાં એ ઘટના એડમ્સના સમગ્ર વિશ્વ દૃષ્ટિકોણ અને બૌદ્ધિક દિશાને કેવી રીતે અંદરથી ઘડે છે તે બહુ ઊંડું છે. એ બતાવે છે કે વ્યક્તિગત પીડા આપણને જીવનના મોટા અસ્તિત્વના પ્રશ્નો તરફ કેવી રીતે દોરી જાય છે અને અરાજકતામાં પણ અર્થ શોધવા માટે કેવી રીતે પ્રેરી શકે છે.
ખૂબ સાચી વાત. અને બૌદ્ધિક દ્રષ્ટિએ શું કહી શકાય?
બૌદ્ધિક રીતે વર્જિન વિરુદ્ધ ડાયનેમોનું રૂપક એ આજે પણ અસાધારણ રીતે શક્તિશાળી અને પ્રસ્તુત છે. એ ફક્ત 13મી અને 20મી સદીનો વિરોધાભાસ નથી, પણ માનવ ઇતિહાસના 2 મૂળભૂત તણાવો, એક તરફ એકીકૃત શ્રદ્ધા, સમુદાય, અર્થની શોધ, વર્જિન, અને બીજી તરફ વિખરાયેલી, યાંત્રિક, ક્યારેક અમાનવીય લાગતી શક્તિ અને તેની અસરો, ડાયનેમો, આ 2 વચ્ચેના શાશ્વત સંઘર્ષને સમજવા માટેનું એક ઉત્તમ સાધન છે. આ રૂપક આપણને આપણી પોતાની ટેકનોલોજીકલ શક્તિઓ અને તેના નૈતિક પરિમાણો વિશે વિચારવા મજબૂર કરે છે.
અને અંતે એક સાર્વત્રિક શિખ જે કદાચ આપણા સૌના જીવનને લાગુ પડે.
સાર્વત્રિક શિક્ષણ એ છે કે સાચું શિક્ષણ ક્યારે પૂરું થતું નથી. એ કોઈ ડિગ્રીમાં કે પુસ્તકોના પાનામાં સમય જતું નથી. સાચું શિક્ષણ, જેમ એડમ્સે પોતાની આખી જિંદગીની નિષ્ફળ ગણાવેલી શોધ દ્વારા આપણને સમજાવ્યું, તે તો સતત બદલાતી, વધુને વધુ જટિલ બનતી દુનિયાને સમજવાનો, તેની સાથે તાલ મિલાવવાનો, સતત પ્રશ્નો પૂછતા રહેવાનો અને શીખતા રહેવાનો એક અનિરંતર પ્રયાસ છે. એડમ્સ ભલે પોતાની જાતને અશિક્ષિત માનતા રહ્યા, પણ એમની આ શોધ પોતે જ કદાચ સાચા શિક્ષણનું સ્વરૂપ હતી. શીખતા રહેવાની પ્રક્રિયા જ શિક્ષણ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.